શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 9મા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
માટે જે જે પોતાનું ભલું કરવા ઈચ્છે તેને તો જ્યાં સુધી સાચા સમયક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને પણ અનુક્રમથી જ અંગીકાર કરવા તે અમે કહીએ છીએ. શું કહું છું, એ ચાર વાત લીધી છે. તત્વનું સંતાન, સ્વ પરનું સંતાન, નવ તત્વનું સંતાન, એમ ચાર વાત લીધી છે. સાચું તત્વાર સંતાન, સ્વપરનું સંતાન, આત્મસંતાન અને દેવ ગુરુધર્મનું સંતાન, આમ ચાર વાત લીધી છે. તો ચાર વાતમાં શું કહે છે, જેને પોતાનું ભલું કરવું છે એટલે કે જેને નિર્દોષ થવું છે તેણે તો આ ચારે બાબતને લક્ષમાં લીધી જોઈએ. એટલે જ્યાં સુધી સાચા સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, એટલે જ્યાં સુધી ધર્મ ન પ્રગટે ત્યાં સુધી તેને તેનો અંગીકાર કરવો, અંગીકાર કરવો એટલે ચારે બાબતમાં પોતાની પ્રવૃત્તિ રાખવી. તેને જ અહીં કહીએ છીએ. વિચાર બાબતને અહીંયા નીચે જરા વિસ્તાર કરી કહેશે કે પ્રથમ આજ્ઞા આદિ વડે અથવા કોઈ પરીક્ષા વડે કુદેવ આદિની માન્યતા છોડી અહંત દેવાદિકનું સંતાન કરવું. કે આજ્ઞા આદિ વડે એટલે શું, કે પ્રત્યક્ષ જ્ઞાની હોય, સત્પુરુષ હોય, ગુરુગમ હોય તેમની આજ્ઞા માનવી. તેઓ એમ કહે કે વિતરાગ દેવગુરુ શાસ્ત્ર સિવાય બીજા કોઈ પણ દેવને માનવા, સુગુરુ સુદેવ સુશાસ્ત્રને માનવા એ મિથ્યાત્મનું, ગ્રહિત મિથ્યાત્મનું કારણ છે. તેથી તેવી માન્યતા છોડી દેવી જોઈએ. તો ભલે બીજું કાંઈ ન સમજાયું હોય તો પણ આજ્ઞાથી પણ એને એ વાતને સ્વીકારી લેવી જોઈએ. પ્રત્યેક શાસ્ત્ર આજ્ઞા, ગુરુ આજ્ઞા, એ આજ્ઞાથી એને એ વાતને સ્વીકારીને ભલે સમજણ પછી કરે, પણ પહેલાં તો આ આજ્ઞા થવા માટે એ વાત માન્ય કરીને સુદેવને માનવાની પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ. અથવા શા માટે કુદેવને છોડાયેલા છે અને શા માટે સુદેવ અથવા અયંત દેવગુરુ શાસ્ત્રની માન્યતા કરાવી છે, એને પરીક્ષા બુદ્ધિ વડે પણ એ રીતે ઓળખીને કુદેવની માન્યતા છોડી દેવી જોઈએ. આપણે ત્યાં આ વિષય તો ગુરુદેવની કૃપાથી ઘણો સ્પષ્ટ છે, તો પણ હજી કોઈ કોઈ મનુષ્ય જીવોમાં આ પ્રકારનો દોષ વર્તતો જોવામાં આવે છે. આ વિષય તો ગુરુદેવ બહુ સ્પષ્ટ હોય છે કે અરિહંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને દિગંબરામના પ્રમાણેના જે શાસ્ત્રો છે તે જ દેવગુરુ શાસ્ત્ર તરીકે માન્ય કરવા જેવા છે અને તે સિવાયની બધી દેવગુરુ શાસ્ત્રની માન્યતા છોડી દેવા યોગ્ય છે. અનેકવિધ પ્રકારે સ્પષ્ટ કર્યો છે, છતાં હજી કોઈ કોઈ માં એવી ભૂલ જોવામાં આવે છે. એવી ભૂલ કેમ થાય છે એનો જો મૂળ જોવામાં આવે તો ઊંડે ઊંડે જીવને સંયોગમાં સુખ બુદ્ધિ હોવાથી એ સંયોગની પ્રાપ્તિ તે તે દેવ આશ્રિત થશે. સુદેવાદીને માનવાથી પણ અમુક પ્રકારના સંયોગના લાભ થશે, અથવા પ્રતિકૂળતાઓ આવી હશે તો ટળી જશે. એ પ્રતિકૂળતા ટાળવામાં એમની મદદ મળશે, એ વગેરે પ્રકારે અનેક ભ્રમણા થાય છે. સુખ પ્રાપ્તિને દુઃખ ટાળવાની ઈચ્છા થાય છે અને તેથી અનેક દેવ દેવીની માન્યતા કરવા લાગી જાય છે. એમ કરવાથી શું નુકસાન એમ કોઈ પૂછે કે ભલે ને અમે ગમે તે દેવને માની લઈએ, માની લઈએ એમાં અમે શું બીજું કરીએ છીએ કે બહુ બહુ તો એવું ધારીએ છીએ કે આમ અમને ફાયદો થશે તો અમે સામે આમ કરશું. માન્યતામાં શું કરે છે કે જો અમને આટલો લાભ થશે તો અમે તમારું મંદિર શણગારશું, કે આટલો ફાળો નોંધાવશું, કે આટલું દાન કરશું, કે આમ જે કાંઈ કાંઈ ને કાંઈ એવું મારે એમાં શું બીજો વાંધો. આપણને લાભ થાય તો કરવું છે ને ન થાય તો નથી કરવું. શરતી કહો, સોદો કહો, એમાં ધર્મ જેવું તો કાંઈ નામ નિશાન નથી. ધર્મ બુદ્ધિ એને છે કે દેવ છે, તેથી એનું કાર્ય કરવાની ને મદદ કરવાની શક્તિ છે, અને એને રીઝવવાથી એને રાજી કરવાથી એ આપણને મદદ કરે આવું માનતા હોય. એનાથી જીવને નુકસાન શું એ વિચારવા જોઈએ. જીવને કેવા પ્રકારના પરિણામ થાય કોઈ જીવને તો એને શું નુકસાન છે. એક તો એને સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન એવું ગ્રહિત મિથ્યાત થવા દેતો નથી, એટલે અગ્રહિત મિથ્યાતમાં પણ એ આવતો નથી, તો પછી સમ્યક દર્શનને પ્રાપ્ત કરે એ તો પ્રશ્ન રહેતો નથી. એક તો મોક્ષ માર્ગથી એવો જીવ ઘણો દૂર રહે છે, એક વાત એવી છે, નુકસાનની મોટામાં મોટી વાત એવી છે. બીજું એવું શ્રદ્ધાન જીવને દુર્ગતિમાં કુગતિમાં જવાનું કારણ થાય છે. એવા કુદેવને માનવા વાળા જીવો ભલે દયાદાન કરતા હોય તો પણ તીવ્ર સંયોગની બુદ્ધિથી કુદેવને માનતા હોવાથી પ્રાય એમની સિરિયન્ટ ગતિ થાય છે. ઢોર ઢાંખરમાં જન્મે છે ટૂંકામાંથી, સિરિયન્ટ ગતિ એટલે પશુ પક્ષીને ઢોર ઢાંખરમાં એનો જન્મ થાય છે. જ્યાં એને આત્માનું કલ્યાણ કરવા સંબંધીના વિચાર વિવેકની બુદ્ધિ રહેતી નથી, એ બુદ્ધિ ચાલી જાય છે ત્યાં સુધી એને પછી વિચાર વિવેક કરવાની ત્યાં શક્તિ રહેતી નથી. બુદ્ધિ શક્તિ એટલી હીન થઈ જાય છે, ઘટી જાય છે, કે ત્યાં એને આત્માનો વિચાર કરવો, આત્માનું કલ્યાણ કેમ કરવું એ વિષયમાં એની બુદ્ધિ કામ કરી શકતી નથી. વિચાર શક્તિ હોય છે મનવાળા પિરિયંતને, પણ છતાં બહુ ભાગ તો એનો એ આત્મકલ્યાણનો કોઈ વિચાર જ રહેતો નથી. જેમ અત્યારે હિનાકાળમાં મોટા ભાગના જીવો આ જીવિકા અને પેટ પાછળ સમયને ગુમાવે છે, ત્યાં પણ એને દેહના પોષણ ખા પાછળ બધી પ્રવૃત્તિ કરવાની રાત દિવસ આથી વધારે. આત્માના મોક્ષની વાત કરે છે, પણ મોક્ષ એટલે શું એની કલ્પના દરેકની જુદી જુદી છે. મોક્ષનો શબ્દાર્થ છે છૂટવું. તેનાથી છૂટવું તો સામાન્ય આસ્તિક દર્શનોમાં એમ કે સંસારના જન્મ મરણથી છૂટે તેને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષની માન્યતા વાળા દર્શનમાં પણ ઈશ્વર પાછા અવતાર લે કઈ ભેળ ફરવામાં. એક બાજુ થી એમ કહે કે મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી, ગીતામાં જ આ વાત આવે કે મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી. અને વળી શ્રી કૃષ્ણ ભગવાન હતા ને એમ એક અવતાર લીધો, યદા યદા એવી ધર્મ છે જ્ઞાની ભવતી સારું, ત્યારે ધર્મની જ્ઞાની એટલે હું પણ થાય છે ત્યારે હે અર્જુન હું અવતાર લઉં છું ધર્મ નો ઉદ્ધાર કરો. કઈ વાતનો ભેળ થતો આમ બધું મોક્ષ નો વાતો છે, એ મોક્ષ નો વિરોધ કરનારી હોય છે. અને એ લોકોને કાંઈ આગળ પાછળ ની તુલનાત્મક વિચારધારા જેને કહી શકાય એવી વિચારધારા ત્યાં છે. એથી કઈ ગયું કે અહીંયા પુદેવાદીની માન્યતા છોડી અરંતાદીનું શ્રદ્ધાન કરવું, તેમાં આજ્ઞાથી પ્રથમ કરવું, અથવા તો તને છૂટ છે પરીક્ષાથી પણ તારે કરવું, પરીક્ષા ન કરીને કેવળ આજ્ઞાથી માની લેવું એમ મેં કહેતા નથી. મોટા શહેરમાં રોટલા રળવા હતું, પૈસા કુંભાને જાય છે ને, અને ભગવાનનું મંદિર બહુ દૂર હોય, શ્વેતાંબરનું કે બીજા મંદિર માતાજીના જેવા મંદિર નજીક હોય, જેને ત્યાં દર્શન કરી લેવા તો નહીં, અને મસ્જિદ ઘરની બાજુમાં આવે તો ગમે તે ધર્મસ્થાનમાં જવું છે ને એનો અર્થ એમ છે એવું ચાલે નહીં, વિરોધ કરવો જોઈએ. દૂર હોય તો ભલે બીજે દિવસે જાય, ત્રીજે દિવસે જાય, અઠવાડિયે એક વાર જાય, એનો કાંઈ વાંધો નથી. જ્યારે એને અનુકૂળતાને સમય મળે ત્યારે જાય, પણ યોગ્ય સ્થાનમાં જાય. યોગ્ય સ્થાન દૂર હોય એટલે અયોગ્ય સ્થાન પણ જવાય, અયોગ્ય સ્થાનમાં પણ જાય એ રીતે જવાય. કોઈ એમ કહે છે કે શું કરીએ, ભૂખ ઘણી લાગી હતી, ખોરાક ન મળ્યો એટલે ઘેર ખાઈ લીધો, કાંઈ ખાવું તો જોઈએ કે નહીં, ભાઈ ઘેર ખાય તો મરી જાય, જે ખવાતું હોય તે ખવાય ને ન ખવાતું હોય તે ન ખવાય, એનો એને જીવે ભવો. એ કુદેવની માન્યતા છોડી દેવી જોઈએ, કુદેવની માન્યતા તિર્યંક ગતિનું કારણ છે અને મોક્ષ માર્ગનું તીવ્ર બાધક કારણ છે એમ જાણીને કુદેવની માન્યતા છોડી દેવી. અને અરંત દેવાદિકનું એટલે અરંત દેવ, નિર્ગ્રંથ દેવ અને તેમના નિરૂપેલા પ્રરૂપણ કરેલા સિદ્ધાંતોનું પ્રદાન કરવું જોઈએ, કારણ કે એનું પ્રદાન થતાં દ્રવિક મિથ્યાત્મનો તો અભાવ થાય છે. સાચા દેવગુરુ શાસ્ત્રને વ્યવહારે શ્રદ્ધતા તેમનું સ્વરૂપ સમજીને આજ દેવગુરુ શાસ્ત્ર સાચા છે એમ વિશ્વાસ કરતા તેને દ્રવિક મિથ્યાત્મનો અભાવ થાય. એટલે વગર કીધે એમ આવી ગયું કે કુદેવાદીને શ્રદ્ધતા બીજાને એમ લાગે છે એનામાં પણ કાંઈક છે. ગીતાને તો આટલા બધા વખાણી માટે કાંઈક તો હોય તો જ વખાણે, એમની આખી વખાણે એ રીતે સંખ્યાથી તું જોવા જઈશ અને સંખ્યાનો જો તને મહિમા આવશે તો તને સતની ઓળખાણ રહેશે. સંખ્યાના મહિમા આડે સતને ગૌણ કરી શકાય નહીં, કે પછી ઓળખાણમાં કોઈ પણ પ્રકારે સંખ્યાથી વિચાર કરી શકાય, તેથી તેની માન્યતા કરતા ગ્રહિત મિથ્યાત્વનો સદભાવ રહે છે. અને ગ્રહિત મિથ્યાત્વનો સદભાવ રહે ત્યારે તો એ જીવ સમ્યક દર્શનથી ઘણો દૂર છે, એ વગર કહે આવી જાય. તથા મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવા વાળા કૂદવા દૂતનું નિમિત્ત દૂર થાય છે. ગ્રહિત મિથ્યાત્વનો અભાવ થાય છે ત્યારે શું થાય છે કે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવા વાળા કૂદવા દૂતનું નિમિત્ત દૂર થાય છે. પેલો એમ માને છે કે મને વિઘ્ન ન આવે, મને વિઘ્ન ન નડે, તેથી હું કુદેવને માનું. કુદેવ એટલે એને માનેલા દેવને માનું. અહીંયા કહે છે કે એ તારી માન્યતા મોક્ષ માર્ગમાં વિઘ્ન ઊભું કરે. આમ છે વિઘ્ન વિનાશક કહે છે ને ગણપતિને, વિઘ્ન વિનાશક કહ્યા હતા. સાચી વાત છે કે નહીં? આટલા બધા માણસો ગણપતિને માને તો કઈ બધા સમજ્યા વગર માનતા છે. આટલા હજારો માણસો, હજારો લાખો કરોડો ગમે એટલા હોય, મંદિર માં સિદ્ધિ વિનાયક નું ગણપતિ નું મંદિર છે. મંગળવાર ત્યાં ગણપતિ નો વાર ગણવામાં આવે. એક માઇલ ની બબે માઇલ ની લાઈન લાગે દર્શન કરવા માટે, વારાફરતી દર્શન કરવા માટે. પહેલી સવાર કઈ હાથ હશે ક્યારે કે નહીં, કઈ હાથ નહીં હોય, કોક ને તો ફાયદો થયો હશે કે નહીં. ભાઈ એના પૂર્વ કર્મ ને લઈને જે થવાનું હોય તે થાય છે. એને એવો આભાસ થાય છે કે મેં આમ કર્યું માટે આમ હું, એવી એની માન્યતા મોક્ષ માર્ગ માં વિઘ્ન કરવા વાળી. ભ્રમણાથી જીવો એવા ભરમાય છે અને પોતાને જ મોક્ષ માર્ગ થી દૂર કરે. મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવા વાળા કુદેવા દૂતનું નિમિત્ત દૂર થાય છે. અને મોક્ષ માર્ગને સહાયક અરંત દેવા દૂતનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવા દૂતનું સિદ્ધાંત કરવું. જે અરંત દેવ છે તેમને પણ મોક્ષ માર્ગનું નિમિત્ત જાણીને તેમનું સિદ્ધાંત કરવાનું છે. એ કોઈ તંદુરસ્તી આપે, માંદગી દૂર કરે, ને ગરીબી દૂર કરે, ને કાંઈ પૈસામાં બરકત દુકાનમાં કરી દે, એટલા માટે અરવિંદનું સંધાન કરવાનું હતું નથી. એ સાથે સાથે લઈ દીધું કે મોક્ષ માર્ગને સહાયક જેમના દ્વારા મોક્ષ માર્ગ સમજાય છે, જેમના દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, એવું નિમિત્ત જાણીને એમનું સિદ્ધાન કરવાનું છે. લૌકિક કાર્યોમાં એ સહાયક થાય છે ને મદદ કરે છે એમ જાણીને સિદ્ધાન કરવાનું નથી. એ પણ ભૂલ કરે છે બહુ ભાગ જીવો. જૈન વિતરાગ અરંત દેવને સાચા શાસ્ત્રને માનીને માનીને એટલે આ અમારા દેવ ગુરુ શાસ્ત્ર છે, અમારા સંપ્રદાયના છે એમ માનીને તેમના પ્રત્યે ભક્તિ પૂજા આદિ કરતા પુણ્ય બંધાય. અને પુણ્ય બંધાય એટલે પુણ્યના ફળ મળે, પુણ્યના ફળ મળે એટલે અનુકૂળતાઓ મળે અને પ્રતિકૂળતાઓ પાછી ફેલાય, પુણ્ય પાપ ફેલાય છે એમ માનીને જે માને છે એ પણ ખરેખર કુદેવની જેમ જ કુદેવને માનતા હોવાથી એની માન્યતામાં કુદેવમાં ને સુદેવમાં કાંઈ ફેર રહ્યો નહીં. એક જ પ્રયોજન થઈ ગયું તો જેમ બીજા કુદેવને માને છે એમ આ પણ કુદેવના સ્વરૂપને મોક્ષ માર્ગના નિમિત્ત જાણીને માનતો નહીં હોવાથી કુદેવને માનવું ને સુદેવને માનવું એના માટે કાંઈ ફેર પડતો નથી. એ પણ ગ્રહિતની દ્રષ્ટિ છે. ભલે અરિહંત દેવને નમસ્કાર પૂજા ભક્તિ કરતા હોય તો પણ એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, એમાં કાંઈ અગ્રહિતનું રહેતો નથી. એમ કહે છે કે અમે અરિહંત ભગવાનને અહીંયા લક્ષ્મી સ્મરણ કરીએ છીએ કે તમે દેવો પણ આવો અમારા સુકારીમાં, તમે મદદ કરવા હોય એમ ને. અરિહંત દેવને અમે મુક્ત કરીએ છીએ કે આપણે પૂજા પણ અરિહંતની કરવામાં આવે તો એવી પૂજા મહાપૂજાની અમે રચના કરી છે તો દેવો આવીને પણ આ પૂજામાં તમારા સુકારનો લાભ તમે લ્યો આવીને મદદ કરો એ વાત ક્યાં છે. દીકરાનું ગામ જોડે તો સારા સારા શિષ્યાનું ગામમાં લઈ જાય, મોટું કામ મહત્વ વાળું કામ છે ને. તમે આવો તમે આવો તમે આવો તો અમારી શોભા છે એમ કહીએ છીએ. એમાં ભગવાનની પૂજા છે, પુણ્યમંત્ર જીવો આવે તો એ આવવાનું છે. બાકી જેથી કાંઈ મદદ કરવાના પરિણામ હોય શકે ચોખ્ખું લીધું છે ને કે મોક્ષ માર્ગને સહાયક અરહંત દેવ આદિનું નિમિત્ત મળે છે. બીજું કોઈ કારણ નહીં, મોક્ષ માર્ગમાં સહાયક થાય એ ખરી વાત એ છે કે જેને મોક્ષનું પ્રયોજન છે એને તો બંધ મોક્ષની સાથે સીધો સવાલ છે. એને લૌકિક સંપત્તિ સાથે કે લૌકિક અનુકૂળતા પ્રતિકૂળતાની વાત અહીંયા ગોઠવવાની રહેતી સીધી વાત એ છે. માટે સર્વધર્મ સમન્વય નવો વિચાર ચાલ્યો છે, નવો અભિપ્રાય બધા ધર્મોમાં સરખાપણો શું છે એનો સમન્વય કરવો. સમન્વયનો સરખાપણો એ ભાઈ શું છે? જૈનની અંદર પંચ મહાવ્રત છે, તો બૌદ્ધની અંદર પાંચ યમ છે, તો ફલાણામાં પાંચ ફલાણી જાતના વ્રત છે. એવી રીતે સમન્વય કરવાનો એક પ્રકાર ચાલે છે. સરખાપણો પણ સરખાપણું હોય અને સરખાપણું જોવે તો ઠીક છે. સરખાપણું ન હોય ને પરાણે મારી મટડીને સરખાપણું જોવે તો એ તો એનું જાણપણું ખોટું છે અને એનો દ્રષ્ટિકોણ પણ એને ખોટો અપનાવ્યો. એના કરતા હજી બીજો વિચાર લો, સમન્વય તો વિદ્વાન હોય કરી શકે અથવા જુદા જુદા ધર્મના વિષયને જાણતા હોય એ સરખાપણાને મેળવી શકે. એના કરતા બીજો વિચાર લો એ જરા મીઠો લાગે એવો છે કે સર્વધર્મ સહિષ્ણુતા રાખવી. સમન્વય નહીં પણ ધર્મની પ્રવૃત્તિ ગણી શકાય જિલ્લાનો સવાલ. આ ધર્મનું સ્વરૂપ શું છે? જૈન ધર્મ છે એમાં ધર્મનું સ્વરૂપ શું છે અને એમાં નિર્દોષતા કેટલી છે? બીજા જે કહેવાતા ધર્મો છે હિન્દુ સંપ્રદાયના નામથી પ્રસિદ્ધ છે તેની અંદર સદોષપણો શું છે એનું સ્વરૂપ બતાવે છે. એટલે કે દોષ હોવા છતાં ધર્મ માનીને ભોળા જીવો ભરમાય નહીં એટલી વાત છે. અને છતાં ભરમાય છે તો એના આત્માને નુકસાન થાય છે, મુક્ત માર્ગ છે એ દૂર જાય છે, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થાય છે. એ ન થાય ને કોઈ પણ જીવ સન્માર્ગે ચડે, સાચા સાચા ધર્મના રસ્તે ચડે એટલા ખાતર એનું સ્વરૂપ બતાવવાની વાત હોય છે. જેવું છે એવું સ્વરૂપ બતાવવું તે કાંઈ નિંદા કરી ન ગણવી જોઈએ, સામાન્ય ન્યાય છે. અને દ્રષ્ટાંત ગોગરમજીએ આ જ ગ્રંથમાં લીધો છે, આ શાસ્ત્રમાં ઘણી એવી વાત કરી કેમ કે એમને અન્ય ધર્મો વિશે પ્રકરણો લખ્યા છે. તો એમને એમ કહ્યું કે બીજા ધર્મની અંદર રહેલા દોષો સ્પષ્ટ કરવા જતા તે ધર્મ વાળા જીવોની લાગણીઓ જીવા છે અને બીજી કોઈની ધાર્મિક લાગણી જીવાય એ શા માટે કરવું જોઈએ? વાત તમને શું લાગે છે? દારૂ પીવાથી નુકસાન થાય છે એ વાત કઈ વાદી વાત કરવા જેવી છે? નિર્વિવાદ પણ સિદ્ધ થયેલી વાત છે કે દારૂના વ્યસનથી દારૂ ચડેલા દારૂ પીધેલા જીવને દારૂ ચડેલો હોય ત્યારે પોતાનું સ્થાન ધાન ગુમાવે છે એને કોઈ પણ પ્રકારનો મનોચિત મનુષ્યને ઉચિત વ્યવહાર કરવાનો પણ એને ખ્યાલ રહેતો નથી. ગમે તેમ બોલે ભાંડે છે, ગમે તેમ પ્રવર્તે છે અને પોતાના શરીરને કુટુંબને બધી રીતે નુકસાન આર્થિક માનસિક શારીરિક ક્યાંય લાભ થતો છે કે નહીં એ બધું નુકસાન થાય છે. એવા બધા પડખાથી એકાંત નુકસાન જોઈને દારૂ નુકસાનનું કારણ છે એ હું જાહેર કરતા સલાવની દુકાનવાળાને નુકસાન જાય અને જેને દારૂનો ધંધો છે એને નુકસાન જાય એનું શું કારણ? આવો પ્રશ્ન ભાઈ એને બીજો કરવો શું કરવું? એને દુનિયામાં હજારો ધંધા છે એને દારૂનો ધંધો છોડીને એટલે કે ઘણા માણસોને નુકસાન થાય અને પછી પોતા પોતાનું પેટ ભરાય એવો ધંધો છોડીને એને બીજો ધંધો કરવો? પણ એને ધંધામાં નુકસાન જાય એના ભયથી દારૂ નુકસાન કરે છે એવી વાતને પ્રસિદ્ધ ન કરવી કે ન કહેવી એ વાત તો કાંઈ વ્યાજબી છે? એવા ન્યાય એમને અનેક રીતે જવા સાચા માર્ગે સન્માર્ગે જીવને ચાર ગતિના જન્મ મરણનો નાશ થઈને મુક્ત દિશાની પ્રાપ્તિ થાય છે અને તેથી બીજા માર્ગે જતા ચાર ગતિનું ભવભ્રમણ વધે છે એમ કહેવા જતા માનેલા ધર્મની કોઈની લાગણી દુભાય તો દુભાઈ શું કરીએ? એમાં લાગણી દુભાવવાનો ઈરાદો નથી હોતો, કોઈ સંપ્રદાયના ધર્મના નિંદા કરવાનો ઈરાદો નથી હોતો, પણ લાભ નુકસાન સમજાવવાનો વિષય ત્યાં ચાલતો હોય છે ત્યારે એ બધી વાતનું સ્પષ્ટીકરણ આવ્યા વિના સાચો રૂપિયો ઓળખવો હોય તો ખોટો એને ઓળખવો જ પડશે, હીરો ઓળખવો હોય તો પોખરા જ એને ઓળખવો જ પડશે, એમાં તો બીજો કોઈ રસ્તો છે? એટલે અહીંયા પ્રથમ મોક્ષ માર્ગ અને સહાયક એવા અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે તેમ જાણીને પ્રથમ દેવાદિકનો સંતાન કરવો, પછી જીનમતમાં થયેલા જીવાદી તત્વોનો વિચાર કરવો, એ રીતે દેવ ગુરુ શાસ્ત્ર પ્રથમ સાચા કરીને થોડી ઓલા એમ છે કે અમને તમારા જૈન દર્શનના શાસ્ત્રોનું તત્વજ્ઞાન બહુ ગમે છે, ભલે ને અમારા દેવગુરુ શાસ્ત્ર જે હોય એના એરિયા એમાં હું વાંધો છે, વાત તમારી તત્વજ્ઞાનની અમને ઘણી ગમે છે, ન્યાય પણ સારા એની અંદર અને અનેક પ્રકારની વિવિધતાથી બુદ્ધિ ખીલે એવી વાત છે એની અંદર. દેવગુરુ શાસ્ત્ર ભલે તેનાથી અમારે હોય એવું ચાલે અમારે નહીં હતા નથી હતા કુટુંબરમાંથી આપણે બધા જુદા જુદા કુધર્મમાંથી આવ્યા છે અહીંયા મોટા ભાગના એ પણ થોડું ઊંડે ઊંડે મમત ગુરુદેવ કે છે ને એ વાત તો 100% સોના જેવી છે. કેવી ગુરુદેવ કે છે ખરા આપણને ગુરુદેવની પૂરેપૂરી શ્રદ્ધા છે એમનું વ્યાખ્યા અને એમાં આવતી બધી વાત બરાબર આમ તો શ્વેતાંબર શાસ્ત્ર માં આવી બધી વાતો છે, ત્યાં પણ નવસત્વ ની વાત છે, ત્યાં પણ સહજ ની વાત છે, ત્યાં પણ વિતરાગ હરિયમ પંચ પરમેશ્વર ની વાત છે, નિશ્ચયની અને વ્યવહારની વાત છે. તત્વ તો ત્યાં છે, પણ હવે અત્યારે ગુરુદેવ જેવા કોઈ જાણકાર રહ્યા નથી. શું કહ્યું? અત્યારે ત્યાં તત્વ તો છે એમ નહી કહું, પણ તત્વ ના જાણનાર અત્યારે ગુરુદેવ છે એવા નથી. બાકી શાસ્ત્રો તો એ હતા એમ. તમે તમે સક્ષમ ને અમે પણ સક્ષમ, તમે હતા ને અમે હતા, એ બધા જૂના સંસ્કારોની જે મમત્વ છે એને સાચી વાતને ખરેખર સાચા સ્વરૂપે જ્ઞાનમાં આવવા દીધી, મધ્યસ્થ થઈને એને જાણવું કે કેવળ આત્માના હિતની વાત હોય એને જ મારે મારી વાત ગણીને અંગીકાર કરવી છે, આ સિવાયની વાત મારી નહીં. અરંત દેવાદિક નું નિમિત્ત મળે છે માટે પ્રથમ દેવાદિક નું શ્રદ્ધાન કરવું, પછી મનુષ્ય પ્રાણી માટે મુખ્ય વાત છે. કિરીટ ને સમ્યક દર્શન થાય છે અને નારદી ને સમ્યક દર્શન થાય છે ત્યાં આ પરિપાટી લાગુ પડતી નથી. કેમ કે ન તો ત્યાં દેવ દર્શન નો યોગ છે, ન તો ત્યાં શાસ્ત્ર સિદ્ધાંતો નો યોગ છે, ત્યાં તો એક આત્માનું શ્રદ્ધાન અને સ્વપર ભેદ વિજ્ઞાન બે જ વાત ચાલે છે. આ બે વાત તો મુખ્યપણે મનુષ્ય ગતિમાં અપેક્ષા રાખીને કહેવામાં આવી છે. એટલે મર્યાદિત સમજવું, નિયમ ન સમજવો. પછી જીનમતમાં કહેલા દિવાદી તત્વોનો વિચાર કરવો, સાચા દેવગુરુ શાસ્ત્રને અંગીકાર કર્યા પૂર્વક, પછી એ દેવગુરુ શાસ્ત્રમાં કહેલા જે દિવાદી તત્વો છે, સાત તત્વો અથવા નવ પદાર્થો, એનો યથાર્થ વિચાર કરવો કે અહીંયા આ નવ તત્વના વિષયમાં અથવા સાત તત્વના વિષયમાં શું તાત્વિક નિરૂપણ શું છે એનો એને વિચાર કરવો. એ વિચાર કરવામાં પ્રથમ તેના નામ અને લક્ષણ આદિ શીખવા અથવા જાણવા, એ નવેના નામ શું છે અને નવેના ભિન્ન ભિન્ન લક્ષણ શું છે એમ એને જાણવા. ભાવ એક હોય અને એમાં તત્વ એક થી વધારે હોય છે, જેમ કે એક રાગ ભાવ, જીવનો એક રાગ ભાવ, એમાં શું છે કે એમાં આશ્રવ તત્વ પણ છે, બંધ તત્વ પણ છે. જો રાગ શુભ હોય તો એમાં પુણ્ય તત્વ પણ છે, અશુભ હોય તો એમાં પાપ તત્વ છે. એટલે ત્રણ તત્વ એક સાથે હોય છે, એક રાગમાં ત્રણ તત્વ સાથે હોય છે. પછી એવી રીતે શુદ્ધતામાં જે શુદ્ધ પર્યાય છે એમાં સંવર તત્વ છે, નિર્જરા તત્વ છે અને મોક્ષ તત્વ છે, એમ ત્રણ તત્વ છે. તો એક ભાવમાં તત્વ દ્રષ્ટિએ જુઓ તો ત્રણ તત્વ છે, તો એને એ ત્રણેય તત્વના નામ અને એના ભિન્ન ભિન્ન લક્ષણથી એનું તાત્વિક સ્વરૂપ એને જાણવું જોઈએ. આમ વાત તેના નામ લક્ષણ આદિ શીખવા, કારણ કે એના અભ્યાસથી તત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. આ વ્યવહાર તત્વ સિદ્ધાંત એ રીતે નવ તત્વનો અભ્યાસ કરે તો એ શાસ્ત્રના નવ તત્વના અભ્યાસથી એને તત્વ વ્યવહારે તત્વ શ્રદ્ધાન થયું એમ ગણવામાં આવે છે. જો બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ન કરે તો બુદ્ધિપૂર્વક વિપર્યાસ થઈ જાય બીજી વાત છે, કેમ કે વ્યવહાર સ્વીકાર કરવાનો, પણ બુદ્ધિપૂર્વક કલ્પના કરીને અન્યથા તત્વને અન્ય તત્વમાં મેળવે તો એને ખરેખર તત્વ પ્રદાન થતું નથી, એને વ્યવહાર તત્વ પ્રદાન પણ કહી શકાય નહીં. કેટલાક તો પુણ્ય પાપમાં આજે નથી સમજતા, થોડી સમરની જરા મોક્ષની ક્યાં વાત કરી, કસાયની તીવ્રતા તે પાપ છે અને કસાયની મંદતા તે પુણ્ય છે, પણ એમાં પણ ઘણા અનેક રીતે ગડબડ કરે છે. તો એ તો બધું એમાં કાંઈ તત્વનો પ્રધાન ગણવામાં આવતો નથી, એ તત્વ પ્રધાન નથી. એવું તત્વ શ્રદ્ધાન જીવાદિ જીવ અજીવ આશ્રવ સંવર નિરા બંધને મોક્ષ, એ તત્વ શ્રદ્ધાનની પ્રાપ્તિ થયા પછી ક્રમ લીધો છે. સ્વ પરનું ભિન્નપણું જેથી ભાષે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ પ્રકારના અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. સારો મુદ્દો લીધો છે, એક વાત છે આ વિષયનું, આ છતાં એની અંદર થોડી ખૂબી છે અથવા અનુભવ પ્રધાનતા ખૂબી છે, એટલે કથનની પદ્ધતિમાં અનુભવ પ્રધાનતા ઝળકે છે. કઈ રીતે જુઓ કે સ્વ પરનું ભિન્નપણું જેથી ભાષે તેવા વિચારો ક્રિયા કરવા, શું કહ્યું કે સ્વ પરનું ભિન્નપણું ના માત્ર વિચાર કરવા એમ નહીં, આ જીવ જુદો છે, આત્મા જુદો છે, હું જ્ઞાન સ્વરૂપ જુદો છું, રાગ જુદા છે, રાગનો વિષય જે કોઈ જળ પદાર્થો તે જુદા છે, એમ વિચારો કરવા એમ નહીં, માત્ર વિચારો કરવા એમ નહીં, પણ પોતામાં એનું ભિન્નપણું પોતાને ભાષે તે પ્રકારે વિચારો કરવા, માત્ર વિચારો કરવા એમ નહીં પણ પોતાની ભિન્નતા ભાષે એવો પ્રકાર વિચારની દશામાં વિચારની કક્ષામાં એ પ્રકારનો વિચાર એને હોવો જોઈએ. શું વિશેષ નહીં તો એમ કે અમે શાસ્ત્રમાંથી જે કાંઈ સમજ્યા છીએ અથવા શીખ્યા છીએ તે અનુસાર વેદજ્ઞાનનો વિચાર તો કરીએ છીએ, અને વેદજ્ઞાનનો વિચાર ઘણી વખત કર્યા છતાં, ઘણી વાર કર્યા છતાં અને ઘણા સમય પર્યંત કર્યા છતાં અમને વેદજ્ઞાન થતું નથી, તેનું શું કારણ? આવું તો એમ કહી શકાય કે એ વેદજ્ઞાન વિચારના વિચારો કરવા માટે પોતાની ભિન્નતા ભાષે એ પ્રકારે તે વિચારની કક્ષામાં પ્રવૃત્તિ કરી, એટલે માત્ર વિચાર કરવો નહીં પણ ભિન્નતા ભાષે એવો પ્રયત્ન કરવો, એમ એમાં પ્રયત્નની વાત સામેલ કરી છે કહેનારે વાત એ રીતે લીધી છે. ફરીથી વધુ કે પછી એટલે નવતત્વનું શ્રદ્ધાન કર્યા પછી સ્વ પરનું ભિન્નપણું જેથી ભાષે, એ જેથીમાં આ વાત છે, જે પ્રકારથી ભાષે, જે પદ્ધતિથી ભાષે, જે રીતે ભાષે તે પ્રકારે એને જેથી કહેવામાં આવે છે. સ્વ પરનું ભિન્નપણું જેથી ભાષે તેવા વિચારો કર્યા કરવા, એટલે તારી વિચાર દશામાં સ્વ પરના ભેદ વિજ્ઞાનના કાળે વિચારો તો ચાલશે, પણ એકલા વિચારો ચાલે, કેવળ વિચારો ચાલે તેથી કાંઈ ભેદ વિજ્ઞાન થાય છે એમ છે નહીં, પણ જે પ્રકારે ભિન્નપણું ભાષે તે પ્રકારે એને એ વિચાર સાથે પ્રવર્તવું જોઈએ. વિચારની સાથે ભીનપણું ભાસવાનો એક પ્રયાસ થવો જોઈએ. એ પ્રયાસ ને એ પ્રયત્ન વિના વિચાર કરે તો પણ એને વિજ્ઞાન નો વિચાર અહિયાં કહેવા માંગે છે તે પ્રકારે કર્યો. આમ વાત પદ્ધતિ વાત એવી છે કે જૈન ધર્મમાં સંયુક્ત સંઘમાં જેને પ્રવેશ કરવો એની આ પદ્ધતિ છે. એ પ્રથમ તો એને સાચા દેવગુરુ શાસ્ત્રને ઓળખીને કુગુરુને કુશાસ્ત્રના શ્રદ્ધાને છોડી દેવા. આયા પણ રાખવું ને આયા પણ રાખવું, કોઈ પણ કારણે, બહારના લાભના કારણે કે કુળના મમત્વના કારણે રીતે રાખવા જેવું, કેમ કે તેનાથી ગ્રહિત નિષ્ઠા ચાલુ રહે છે અને મુક્ત માર્ગમાં વિઘ્ન આવે. અને સાચા દેવગુરુનું સ્વરૂપ ને શાસ્ત્રનું સ્વરૂપ ત્યાં સુધી એને જે રીતે સમજાવવું જોઈએ તે રીતે એને સમજાતો આ પરિસ્થિતિ એને બરાબર થયા પછી સાધકોને એને બરાબર સમજીને ઓળખીને એને શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા કરવી જોઈએ. તત્વોનું સ્વરૂપ તો આવું છે. ત્યાર પછી એને જેથી એને ભિન્નપણું ભાષે, રાજથી અને પરદ્રવ્યથી ભિન્નપણું ભાષે તેવા એને વિચાર કરવા જોઈએ. એટલે એની વિચારધારામાં જે સાતનો ભેદ હતો એને સંકેલીને બે માં લાવવાની, એક સ્વ અને એક પર. જ્ઞાનમય આત્મા તે હું સ્વ છું અને એ સિવાયના રાગાદિ ભાવ શરીરાદિ સંયોગ તે બધા પર છે એવું એને ભાસે. ભાસે એટલે લાગે, લાગવું જોઈએ. જેમ દુઃખ લાગે છે, સુખ લાગે છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, અનુકૂળતા લાગે છે, પ્રતિકૂળતા લાગે છે, એમ એને ભિન્નપણું લાગવું જોઈએ, ભાસવું જોઈએ. એ પ્રકારે એને વિચારને લાવવા જોઈએ. વિચારની એ પરિસ્થિતિ એને આવવી જોઈએ. એટલે દાખલા તરીકે પ્રશ્નનો એક પ્રશ્નમાં એક દાખલો આપો, કેવા વિચારોની તુલના કરી એટલે પ્રશ્ન ચોખ્ખો થાય. પ્રશ્ન એ કે જે કાંઈ ઉદયમાન પ્રસંગો છે ત્યારે તે ઉદયમાન પ્રસંગ અનુસાર રાગ દ્વેષ મોહ અને પરદ્રવ્ય આ બધું હોય છે અને જ્ઞાન પણ આત્મા પણ હોય છે. તો જ્ઞાનમય આત્મા એનાથી જુદો છે એમ એને એને લાગવું જોઈએ. જુદો છે માટે જુદો લાગવો જોઈએ. એ પ્રકારે એનો એને વિચાર હોવો જોઈએ. રાગ સંબંધીનો, સંયોગ સંબંધીનો, બીજા દ્રવ્યો સંબંધીનો, બીજા તત્વો સંબંધીનો, જળ પદાર્થો સંબંધીનો એ પ્રેક્ટિકલ સાઈડ છે. કારણ કે એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. એવા પ્રકારના અભ્યાસથી એમ એવા વિચારથી ન કહ્યું, એવા અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. ભેદ વિજ્ઞાન આ અભ્યાસે થાય છે. એ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવો એ સમ્યક દર્શન પ્રાપ્તિનું ખાસ કારણ છે. ચારે ગતિમાં ભેદ વિજ્ઞાન કરનાર જીવ જ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, સિદ્ધોપયોગની પ્રાપ્તિ કરે છે. ચાર ગતિમાં કોઈ પણ જીવ એવો નથી હોતો કે જેને ભેદ વિજ્ઞાન ન થાય અને સમ્યક દર્શનની ભેદ વિજ્ઞાનનો અભ્યાસ ન થયો હોય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હોય. કે એ એક પણ જીવ કોઈ કાળમાં ત્રણેય કાળમાં હોઈ શકે આ અરિયંત દેવ ન મળે તો હોય તો કેમ કે એને ક્યાં ક્યાં દેવ ગુરુ શાસ્ત્રનો યોગ થાય પાણીમાં માછલી ન હોય મગર ન હોય ક્યાં દેવ ગુરુ શાસ્ત્ર મોટા દરિયા સુધી બધા જમીન ઉપર જ છે એમ નથી સ્ત્રીઓ તો ભૂતર છે એવા જળતર છે એવા ખેતર છે આકાશમાં કરનાર જળતર છે માઇલોના માઇલો સુધી દરિયા હોય એની અંદર જે પ્રાણીઓ હોય છે અને દર્શન થાય છે ત્યાં દેવગુરુ શાસ્ત્ર તો એને દેવગુરુ શાસ્ત્રનો પ્રથમ વામ કર્મો એ નિયમ લાગુ પડતો પણ એને રાગાદીથી ભેદ જ્ઞાન થવાનો અભ્યાસ તો ઉભો થઈ જાય જ છે એમાં તો બીજો કોઈ પ્રકાર હતો એ નિયમ બોલવા ત્યાર પછી એક સો માં સોપણું માનવા અર્થે શું કહે છે કે સ્વપરના ભેદ વિજ્ઞાનમાં સાત તત્વોમાંથી સંકેલીને બે જ રહ્યા હવે બે માંથી એકને પરને કાઢે છે કે પરનું પણ લક્ષ છોડીને પરથી હું ભિન્ન છું એમ નહીં એકલા સ્વને લક્ષમાં લઈને સ્વમાં સ્વપણું માનવા અર્થે કહો સ્વમાં સ્વપણું અનુભવવા અર્થે કહો બે એક વાત છે ત્યાં સ્વરૂપનો વિચાર કર્યા કરવો એકલા આત્મ સ્વરૂપનો વિચાર કરવો એમાં માત્ર વિચાર કરવો એમ નહીં પણ સ્વમાં સ્વપણું મનાય અથવા સ્વમાં સ્વપણું અનુભવાય એવા પ્રયોજનપૂર્વક અર્થે અર્થ નામ પ્રયોજન છે એવા પ્રયોજનપૂર્વક એને વિચાર આત્માનો કરવો સારી શૈલી એમને કંઈક પછી એટલો આત્માનો વિચાર કરવો પણ આત્માને સ્વમાં સ્વપણું અનુભવાય એટલે મનાય અનુભવાય ત્યારે જ મનાય ને મનાય ત્યારે જ અનુભવાય એક આપી લેવો એ અર્થે એવા પ્રયોજનથી એ પ્રયોજન એટલે ત્યાં એવો પ્રયત્ન ચાલે એને પ્રયોજન કહેવામાં આવે છે એ પ્રકારે એની વિચારની દેખા અને વિચારની કક્ષાઓ આત્માના વિચારમાં હોવી જોઈએ એ પ્રકારની માતી ન હોય વિચારધારા તો પણ એને સ્વમાં સ્વપણ અનુભવાતું નથી કે એને સ્વરૂપની માન્યતા આત્માની માન્યતા થતી નથી એમ લીધે કેમ એમ લે છે એમ કહેવાનું શું થાય કે કેટલાક જીવો આત્મા આવો છે આત્મા આવો છે આત્મા આવો છે એમ અનેક પ્રકારે જાણે છે આત્માના બંધારણની વાત કરે છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી દ્રવ્ય ગુણને પર્યાયથી ઉત્પાદવીને દ્રવથી આત્માનું બંધારણ કેવું એ બંધારણ ઉપર જ એટલું બધું વજન રહે કે એમાં પ્રયોજન કાંઈ નથી કારણ કે જાણે કાંઈ પ્રયોજન જ નથી એમ થઈ જાય પ્રયોજન જો બરાબર હોય તો બંધારણની વાતો અથવા બંધારણની જે વિષય છે એ આપોઆપ એને એ પ્રયોજનમાં ચેક થઈ જાય છે સમાવેશ થઈ જાય છે પણ એકલા બંધારણને મુક્ત કરે અને પ્રયોજન ગૌણ કરે તો પણ એ વસ્તુનું બંધારણ એને જાણ્યું પોતાના કામમાં આવતું કેમ કે બંધારણ જાણવામાં પણ એને કેટલાક ગુણોથી અને કેટલાક ઇન્દ્રિય જ્ઞાન ગોચર ગુણધર્મોથી એને એ બંધારણનું અનુમાન કરવાનું રહ્યું અનંતા ધર્મો તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય અને બુદ્ધિથી અગોચર છે અને કેવી રીતે જાણશે એટલે થોડા જે જણાય એના ઉપરથી જો પ્રયોજન ઉપર મુખ્યતા ન કરે પ્રયોજનની સિદ્ધિ અર્થે જો એ પુરુષાર્થમાં ન આવે તો એણે જે કાંઈ થોડું ઘણું શાસ્ત્રમાં બુદ્ધિ પુરોવીને જાણ્યું હોય એવું જાણપણું પહેલા ન કર્યું હોય એટલે એની મુખ્યતા રહી જાય ને એમાં ને એમાં એને વિચારમાં એનો સમય આયુષ પર્યંતનો વ્યતીત થઈ વાત કરી શકાય. બહુ ભાગ વિદ્વાનો શાસ્ત્રોમાંથી એ પ્રકારમાં આવતા જોવામાં આવે. વસ્તુ આમ છે, સત્તા આમ છે, ફળાણું આમ છે, નયથી આમ છે, પ્રમાણથી આમ છે, એટલે વસ્તુના સ્વરૂપને થાયતા કરે બસ. આ સિવાય એમ પછી એ વસ્તુના એ સ્વરૂપને એ રીતે સમજ્યા પછી શું એ કાંઈ વિચારે નહીં ને વિચારનું હોય તો પ્રયત્ન તો હોય જ ક્યાંથી એ પ્રશ્ન જાય. એ પ્રકારમાં ન આવવા માટે બહુ ટૂંકામાં પણ મુદ્દાથી વાત કરી છે કે સ્વપરનું ભેદ વિજ્ઞાન કર્યા પછી એમ લેવું છે. ત્યાર પછી એટલે સ્વપરનું ભેદ વિજ્ઞાનનો જે યથાર્થ અભ્યાસ કરે છે ત્યાર પછી એક સ્વમાં સ્વપણું અનુભવવા અર્થે સ્વરૂપનો વિચાર કરવો, એકલા સ્વરૂપને લક્ષમાં લઈને વિચાર કરવો, નામ એનું અવલોકન કરવું, અને એમાં પોતે છે સ્વરૂપ, એ સ્વરૂપ રૂપે પોતે છે એવો અનુભવ એને હોવો જોઈએ. પોતે છે એથી પોતાનો અનુભવ બીજા પણ એ વાત એની સમજણના જ્ઞાન સાથે પણ શું સંગત થતી નથી. તેથી એ પ્રકારે એનો વિચાર કરવો, કારણ કે એ અભ્યાસથી, કારણ કે આવા અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય. એ વાત સ્પષ્ટ કરું કે આવા અભ્યાસથી, આ પ્રકારના અભ્યાસથી સ્વરૂપનો, આત્મ સ્વરૂપનો અનુભવ થાય એ સ્થિતિ આવે છે. માટે આ પરિપાટીથી અનુભવ સુધી પહોંચવું જોઈએ. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, તો કોઈ વેળા તત્વ વિચારમાં, તો કોઈ વેળા સ્વપરના વિચારમાં, તો કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. આ પરિપાટી બરાબર અનુસર્યા પછી ઉપયોગ તો કાંઈ એકલો આત્મામાં રહેશે એવું બનશે એમ કે અનુભવ થયા પછી પણ જગન્ય મોક્ષ માર્ગની સ્થિતિ હોવાથી ઉપયોગ બહાર જશે તો કોઈ વખત એને દેવગુરુ શાસ્ત્રના વિષયના સ્વરૂપમાં ઉપયોગ લાગે, આવું દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ હોય, તો કોઈ વેળા નવતત્વ સંબંધમાં પણ એનો ઉપયોગ લાગે, તો કોઈ વેળા સ્વપરના ભેદ વિજ્ઞાનમાં ઉપયોગ લાગે, તો કોઈ વખત એને આત્માના ગુણભેદમાં, દ્રવગુણ પર્યાયના વિષયમાં પણ ઉપયોગને લાગે, તો લાગે. એથી કાંઈ કેમ હવે ઉપયોગ બહાર ગયો છે એ પ્રશ્ન રહેતો નથી. એમાં લગાવો એટલે એ સિવાયના બીજા ફાલતુ વિષયમાં જવું નહીં. કેમ કે આમાં તને સારા સ્વરૂપથી નજીક રહેવાનું બનશે, બહુ દૂર જવાનું બનશે નહીં એમ કહેવા માંગે. આમ મહાવીર ભગવાને કહ્યું.